सहजात्म स्वरूप नमो परम गुरुराय शुद्ध चैतन्य स्वामिने नमस्कार हो हे प्रभु राजचंद्र भगवन् परम कृपाणु देव जे सर्व संतनासं जिना अनुभव बोध थी प्रगटे आत्मज्ञान ज्ञानावतार निरग्रंथ ते राजचंद्र भगवान वीतराग जिन मार्गवण शेष सकल उन्मार्ग राज प्रभु दर्शावियो रत्नत्रयी सन्मार्ग अहो कृपाणु प्रभु नमो बीजा अहो महावीर राजचंद्र चरणे पड़ी नित नमाम श्रीमद राजचंद्र ज्ञान मंदिर ना द्विशताब्दी उत्सव प्रसंगे आयोजित आ व्याख्यान श्रेणी नो विषय सूत्र छे माळाना त्रण मंत्रो। एमा पहेलो स्मरण मंत्र सहजात्म स्वरूप परम गुरु ए विषय यत्किंचित विचारणा आपने गईकाले करी। आजे जे बीजो मंत्र जे उपासना मंत्र छे परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव ते विषय यथाशक्ति विचारणा करीशु। मन ने विशुद्ध करे ते मंत्र, मन ने निर्मल करे ते मंत्र, मन ने केड़वे ते मंत्र, मन ने शांत करे ते मंत्र। मंत्र ए श्रुत माथी सिद्ध पुरुषोए बीज रूपे ए जे शब्द नी गुथणी करी छे जेमां केवल तत्व गुथायेलू छे एनो विस्तार अनेक विध प्रकारे थई शके छे। आ मंत्र एना आराधना थी ए मंत्रनी अभिधा जो लक्ष्यमां आवे तो ए मंत्रनी अभिधा मंत्रना चैतन्यने प्रगटावे छे। मंत्रनुं जे अधिष्ठाता तत्व जे छे ते तत्व जीवनुं रक्षण करे छे, जीवना त्राता बने छे। आवो मंत्र ए एक अद्भुत आपणा पासे साधन छे परम तत्वनी साथे अनुसंधान करवानुं। तो एवा त्रण मंत्रनी माळा आपणे वारंवार आज्ञामां कार्यक्रमोमां उत्सवमां જે ફેરવીએ છીએ અને જેના મંત્ર બધી જગ્યાએ આપણે લખેલા છે, પરંતુ એની અભિધા જો આપણને થોડી સમજાય તો કદાચ એ મંત્ર પ્રાણવાન બની શકે, જીવંત બની શકે. મંત્ર છે પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. જોકે આ મંત્રનું આપણે વચનામૃતની અંદર પૂર્ણ અભ્યાસ કરતા પણ આ મંત્રનો કોઈ દસ્તાવેજી આધાર મળતો નથી, તેમ કોઈ ઐતિહાસિક આધાર પણ મળતો નથી. જેમ ગઈકાલનો મંત્ર સજાત્મ સ્વરૂપ પરમગુરુ, એ વચનામૃતમાં તો એનો દસ્તાવેજી આધાર ન હોય એ સમજી શકાય, કારણ કે એ મંત્ર કૃપાળુદેવે પ્રભુશ્રીને આપેલો અને પ્રભુશ્રીએ ઘણા વખત પછી આશ્રમની સ્થાપના બાદ મુમુક્ષુના કલ્યાણનું કારણ જાણી અને એમણે મંત્ર આપેલો, એટલે આપણને ઉપદેશામૃતના આધારમાંથી મળે છે. પણ એમાં પણ થોડો વિવાદ છે, ક્યાંક સહજાત્મ સ્વરૂપ શબ્દ જ છે અને ક્યાંક સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શબ્દ છે, પણ આપણે એને બાજુ ઉપર મૂકી દઈએ. આપણે તો ગુરુ તત્વની ઉપાસનાની અંદર એ મંત્રની અભિધાને સમજવા પ્રયત્ન કરીએ, એમ અહીંયા પણ એક વ્યાખ્યાન માળાની અંદર ઉપદેશ નોંધ 33 એમાં પરમ ગુરુ અને સર્વજ્ઞ દેવ એની પાંચ પાંચ માળાઓની આજ્ઞા છે અને અડધી ઘડીનો કૌશક છે. 36માં પણ એ જ રીતે સર્વજ્ઞ દેવ અને પરમ ગુરુ એની પાંચ પાંચ માળાની આજ્ઞા છે. પણ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ આ જે સંયોજન થયું છે એનો કોઈ દસ્તાવેજી આધાર નથી, અથવા એનો કોઈ બીજો ઐતિહાસિક ઘટના કોઈ બની અને કોઈએ આને આમ કહ્યું એવો પણ આધાર હજુ સુધી અભ્યાસ બાદ પણ મને લક્ષમાં આવ્યો નથી. પણ અહીંયા આપણી પાસે જ છે એને સમજવા પ્રયત્ન કરીએ છીએ. તો આ ઉપાસના મંત્ર છે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ સ્મરણ મંત્ર છે, સતત પોતાના સ્વરૂપનું સ્મરણ કરવાનો મંત્ર છે, આ ઉપાસનાનો મંત્ર છે. પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ જૈન દર્શનની અંદર સાચા દેવ ગુરુની ઉપાસના એ જીવ માટે મોક્ષનું અનંતર અને અનન્ય કારણ છે. અનંતર એટલે તાત્કાલિક પરિણામ આપે એવું, અને અનન્ય એટલે એના જેવું બીજું એકે નહીં તે. મોક્ષ માળામાં પરમ કૃપાળુ દેવે સદદેવ, સદગુરુ અને સદધર્મ, ધર્મના ત્રણ તત્વ એ તત્વત્રયની આ વાત બહુ સરસ રીતે મૂકી છે કે જેમ મોક્ષનો માર્ગ એ રત્નત્રયી છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, પણ એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ભાવાત્મક છે, એ જીવને કેવી રીતે પકડાય એ તો અજ્ઞાન છે, એની પાસે અનાદિથી મિથ્યાત્વ છે. તો એને માટે રત્નત્રયને પામવા માટે તત્વત્રયીનું અવલંબન, તત્વત્રયીનો આધાર એ અનિવાર્ય છે, એટલે સદદેવ, સદગુરુ અને સદધર્મ. પણ ધર્મનું સ્વરૂપ તો દેવ અને ગુરુ પાસેથી જ મળે, દેવ અને ગુરુ સિવાય ક્યાંય ધર્મ ન મળે. એટલે અહીંયા એટલી સરસ ઉત્કૃષ્ટ જે બે તત્વ છે એ તત્વ છે ગુરુ અને દેવ, એ બંને તત્વની અભિધા આ મંત્રની અંદર છે કે પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. ગુરુ કેવા? નિર્ગ્રંથ, એનું એક સ્વરૂપ આપ્યું છે, અને દેવનું સ્વરૂપ સર્વજ્ઞતાનું આપ્યું છે, નિર્ગ્રંથતા. એટલે જેની સર્વ પ્રકારની સંગ સંબંધરૂપ પરિગ્રહની બાહ્ય ગાંઠ તેમજ ક્લેશ કષાયરૂપ મિથ્યાત્વની આભ્યંતર ગ્રંથિઓ જેની છેદાઈ ગઈ છે તેવા નિર્ગ્રંથ એક ગુરુ છે. આ વાત 837ના પત્રમાં પરમ કૃપાળુ દેવે મૂકી છે. ગુરુની અંદર એ નિર્ગ્રંથ એટલે એની પહેલા પરિગ્રહની ગાંઠો સર્વ વિરતીપણાથી બાહ્ય ગાંઠો છૂટે છે અને પછીની સાધનાથી 12મા ગુણસ્થાનક સુધીમાં બધી જ 72 ગાંઠો છૂટે છે અને જીવ કેવળ જ્ઞાન પામે છે. સર્વજ્ઞતા 13મા ગુણસ્થાનક ઉપર એ નિરાવરણતા પ્રાપ્ત કરે છે. તો એ બાહ્ય અને અભ્યંતર જેની ગ્રંથો છૂટી ગઈ છે, આવો ગુરુ, આ ગુરુની બહુ જ વાસ્તવિક શરત, જે લક્ષણો કહ્યા છે એ લક્ષણો ક્યાં હોય? સૌભાગભાઈનો એક પ્રશ્ન છે કે તમે લક્ષણો તો કીધા, પણ આ લક્ષણો કયા ગુણ સ્થાનકે હોય? એ નિર્ગ્રંથતા, એ નિર્ગ્રંથતાનો પ્રારંભ આ મિથ્યાત્વની, એટલે પહેલા બાહ્ય ગ્રંથિઓ છેદાય અને પછી અભ્યંતર ગ્રંથિઓ છેદાય. એટલે જ કહ્યું કે ઉપદેશક પણ છઠ્ઠાએ સંભવે એથી નીચે નહીં, ભલે સમ્યક દર્શન હોય, બાદ નથી એમાં કઈ. અને સર્વજ્ઞ દેવ, આ દેવ જે છે પૂર્ણતા છે, એ ગુરુનું પરમ ગુરુ પણ ક્યારે છે? સદગુરુ પણ છઠ્ઠા ગુણસ્થાનક ઉપર પરમ કૃપાળુ દેવે મૂક્યું, પણ વાસ્તવિક ગુરુ તો 13મા ગુણસ્થાનકે બિરાજમાન, જેની સર્વ બાહ્ય અને અભ્યંતર ગ્રંથિઓ નિશેષ થઈ છે એવા, એટલે કે રાગ દ્વેષ અજ્ઞાન આદિ સર્વ પ્રકારના મિથ્યાત્વ અને મોહનીય ગ્રંથિઓનો સંપૂર્ણ ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ પૂર્ણ વિતરાગપણું અને નિર્વિકલ્પ સ્વભાવ એવા કેવળ જ્ઞાન, એટલે કે સર્વજ્ઞતા જેને વિશે પ્રગટ થયેલ છે, તેવા સર્વજ્ઞ જીન તીર્થંકર દેવ તે પણ પરમગુરુ છે. સર્વવિરતિથી પરમગુરુ, સદગુરુ અને સર્વજ્ઞ દેવથી પરમગુરુ, આ એક શ્રેણી છે. અંશ અને અંશીનો સંબંધ છે. પૂર્ણપણે જે છે એ 13મા ગુણસ્થાનક ઉપર છે, પરમ ગુરુ, પરમ સદગુરુ, એમ કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ વાપર્યો છે, પરમ સદગુરુ. પણ પરમ સદગુરુની અવેજીની અંદર એ પૂર્ણના અંશ રૂપે એ જ દશાના આરાધક, એ જ ભાવોના આરાધક, એમાં જ લીન, એના થકી જ જેણે પોતાના આત્માના બધા જ લક્ષણો જાણ્યા છે અને જે એની ઉપાસના કરે છે, પૂર્ણ વિતરાગતા તરફ જેની ગતિ છે, સંપૂર્ણ કૈવલ્ય દશાનું આરાધન એ જેના જીવનનું સૂત્ર છે, એવો જેનો સંયમશીલ, સંયમમાં સ્થિત એવો સર્વવિરતી સાધુ એ સદગુરુ છે. તો અહીંયા બંને પરમ નિર્ગ્રંથતા, પૂર્ણ વિતરાગતા અને સંપૂર્ણ સર્વજ્ઞતા, આ જીન દેવનું સ્વરૂપ છે. વિતરાગ દર્શનની અંદર આ બેની ઉપાસના અને ત્યાર પછી એના વચનોથી આવા પરમગુરુ સ્વરૂપ, આવા પરમગુરુ સ્વરૂપ નિર્ગ્રંથ સદગુરુ કે સર્વજ્ઞ પરમ સદગુરુ, પણ આવા પરમગુરુ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પ્રણીત આત્મધર્મ અને નિર્ગ્રંથ સદગુરુ નિર્દિષ્ટ મોક્ષમાર્ગ એ જીવને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે. માટે જીવે આવા પરમ સદગુરુને ઉપાસવા જોઈએ. આ બીજા મંત્રની અંદર પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, પૂર્ણ વિતરાગતા થાય તો જ સર્વજ્ઞતા પ્રગટે. કૃપાળુ દેવે કહ્યું છે, મોહનીય કર્મના ક્ષયાંતરે જ સહજ સ્વરૂપ એવું કેવળ જ્ઞાન પ્રગટે છે. સર્વપ્રથમ મોહનીયનો ક્ષય થાય તો જ અનંત અવ્યાબાદ સુખમય પરમપદ તેની પ્રાપ્તિને અર્થે મોક્ષ સિદ્ધાંતનું નિરૂપણ કરનાર તે પરમગુરુ સદગુરુ સર્વજ્ઞ દેવ છે, જેણે અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા છે. ચાર ઘાતી કર્મનો ક્ષય કરી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ દ્વારા જેણે દેશના લબ્ધિ પ્રગટ કરી છે. અનંત વીર્ય લબ્ધિ એમની છે અને એ દ્વારા એમણે માર્ગને આલોકિત કર્યો છે. આત્મધર્મનું સ્વરૂપ બતાવ્યું છે. સર્વજ્ઞ સ્વરૂપ બહુ જ અલ્પ બતાવે, ટૂંકમાં બતાવે. તત્કિમ ભગવન બનતે, એમ ગણધરોએ પૂછ્યું, તો ભગવાને તો ત્રણ શબ્દ કીધા, ઉપનેવા, વિઘ્નેવા, ધ્રુવેવા. અહીંયા તો એ માત્ર એમની એટલી બધી દેશના લબ્ધિ છે, અનંત વેરીય છે, કે એને આટલું જ કીધું અને એના આધાર ઉપર આ જે નિર્ગ્રંથ ગુરુ એ જે એની સમીપ બિરાજમાન છે એ હજુ છદ્મસ્ત અવસ્થામાં છે. પણ એમને એની નિર્ગ્રંથતા એટલી ઉત્કૃષ્ટ છે કે રાગ દ્વેષ અને અજ્ઞાનની ગ્રંથિઓનો ત્યાં સંપૂર્ણપણે એમણે ક્ષય કર્યો છે. બાહ્ય અને અભ્યંતર ગ્રંથિ છોડી છે, સંયમ ધર્મની અંદર સ્થિત છે, સંયતિ ધર્મમાં સ્થિત છે, વિતરાગ દશાના સાધક છે અને સંપૂર્ણ વિતરાગતા અને કૈવલ્ય દશાના ઉપાસક છે. આવા મુનિ ભગવંતોથી આચાર્ય ઉપાધ્યાય અને એની જે પરંપરા છે ગણધર વગેરેની, ત્યાં એ બિરાજમાન, એમણે એના આધાર ઉપર દ્વાદ સાંગીની રચનાઓ કરી ભગવાનના એક સૂત્ર ઉપર. તો એ મોક્ષ સિદ્ધાંતનું નિરૂપણ એ સર્વજ્ઞ દેવે એની દેશના લબ્ધિમાં કર્યું અને મોક્ષ માર્ગનું નિર્દેશન એ આવા પરમ ગુરુએ એમની અપૂર્વ વાણીમાં અને પરમશ્રુતપણામાં કર્યું. મોક્ષ માર્ગ દર્શાવ્યો એ આખી જ્ઞાનીઓની પરંપરાએ, અને આ એ મોક્ષ માર્ગ અને એક મોક્ષ સિદ્ધાંત, એ સિદ્ધાંતને વ્યવહારમાં ચરિતાર્થ કરવા માટેની વિધિ, વ્યવહાર, દર્શન અને વ્યવહાર એ બંનેનો સમન્વય, સંધિ, નિશ્ચયથી સ્વરૂપ તત્વનું અને વ્યવહારથી એને સુલભ બનાવવાનું આ કામ આ દેવ અને ગુરુની જે એક જ છે, બંને એકમાત્ર તારતમ્યતાનું અવસ્થા ભેદ છે, તત્વ એક જ. એટલે આ જે વાત છે એમાં આપણે સરસ આલોચના પાઠ બોલીએ છીએ, એમાં આવે છે, વંદો પાંચો પરમ ગુરુ ચોવીસો જિનરાજ, કહું શુદ્ધ આલોચના આત્મશુદ્ધિ કે કાજ. વંદો પાંચો પરમ ગુરુ, જૈન દર્શનની અંદર પરમ ગુરુ કોણ? આ પાંચે પાંચ પંચ પરમેષ્ઠિ આ પરમ ગુરુ છે. પાંચે પાંચ તત્વ એમાં બે સિદ્ધ દશાવાન છે, અરિયંત અને સિદ્ધ. એમણે હવે પૂર્ણ આત્મત્વ પ્રાપ્ત કર્યું છે અને ત્રણ એ કૈવલ્ય દશાના સાધક છે, સાધક અવસ્થામાં છે, પણ બધા ગુરુ છે. પાંચો પાંચ ગુરુની અવસ્થા જૈન દર્શનમાં આપી જ છે, પછી આપણે આ બધી વાત કરી પેટામાં કરીએ છીએ. મુખ્ય આ પાંચ પરમેષ્ઠી આ ગુરુ છે, પંચ પરમેષ્ઠી એ ગુરુ તત્વ છે, અત્યંત ઉત્કૃષ્ટ તત્વ છે, અને એની આરાધનામાં સાધક દશાના ત્રણ તત્વ સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય, અને અરિહંત અને સિદ્ધ એ જે છે એને માટે મોક્ષ સિદ્ધાંતની રચના કરતી વખતે પરમ કૃપાળુ દેવે પત્રાંક 757 ની અંદર એ મોક્ષ સિદ્ધાંતના મૂળમાં જે છે આ પંચ પરમેષ્ઠી એની વર્ણવતા, એની વ્યાખ્યા કરતા કહ્યું છે કે કર્મરૂપ વૈરીનો પરાજય કર્યો છે એવા અરિહંત ભગવાન એમને હું નમસ્કાર કરું છું, જે સહયોગી કેવડી છે અને પરમ નિર્ગ્રંથ છે. શુદ્ધ ચૈતન્ય પદમાં સિદ્ધાલય વિરાજમાન એવા સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું છું, જે અયોગી કેવડી છે. જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીર્ય એવા મોક્ષ ધર્મના પંચાચારમાં જે પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન એને હું નમસ્કાર કરું છું, જે નિર્ગ્રંથ મુનિ છે પણ સદગુરુ છે, દ્વાદસાંગીના અભ્યાસી અને તે શ્રુતના અર્થ રહસ્યનું અન્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન એમને હું નમસ્કાર કરું છું, જે નિર્ગ્રંથ મુનિ છે અને મોક્ષ માર્ગને સતત આત્મજાગૃતિ પૂર્વક સાધતા એવા સાધુ ભગવંતોને હું નમસ્કાર કરું છું એ નિર્ગ્રંથ મુનિ છે. એટલું અદભુત સ્વરૂપ જૈન માર્ગનું. પરમ કૃપાળુ દેવને સમજવા માટે આ વિતરાગ માર્ગથી આગળ પાછળ ક્યાંય જવાનું નથી, અને જાય તો આપણે કૃપાળુને સમજતા નથી. આ પુરુષ વિતરાગ દર્શનનો પ્રવક્તા છે. એમણે એ વિતરાગ સર્વજ્ઞ જિતરાગ જીન દેવના માર્ગથી ઉણાધિક કશું કહ્યું નથી, કશું વિચાર્યું નથી, કશું એની ભાવનામાં પણ કઈ નથી. તો મોક્ષ સિદ્ધાંતના આધારમાં આ પંચાચાર કરાવનાર એ મુનિ દશાના સાધકો છે બધા, અને માર્ગનું તાત્વિક સ્વરૂપ કહેનારા એ અરિહંત પરમાત્મા છે. સિદ્ધ પરમાત્માને તો કોઈ કહેવાનો પ્રશ્ન જ નથી, કારણ કે એ તો અશરીરી અવસ્થામાં છે. તો જે ધર્મનું પ્રવર્તન કર્યું એ આચાર્યોએ કર્યું, અને એની પરંપરામાં થયું, અને એ પરંપરાની અંદર ભગવાને કહેલા તત્વને સુલભ રીતે જગતના સર્વ જીવોને પ્રાપ્ત થાય એટલે એને ધર્મને પંચાચારના રૂપમાં ધર્મ મૂક્યો. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. જગતના જીવો ભિન્ન ભિન્ન ભૂમિકામાં છે. કર્મની ભૂમિકામાં બધા જ જીવો એની મલિનતાને અપેક્ષાએ કોઈ બે જીવ એક સમાન નથી. એટલે માર્ગને અનેકાંતનું સ્વરૂપ આપ્યું અને કથન અને સ્યાદવાદની શૈલી અપનાવી કે જ્યાં જે જે પ્રકારે પણ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને. માર્ગ તો એટલો અનંત આયામી માર્ગ છે, પરંતુ મુમુક્ષુ ઉપર મોટી જવાબદારી છે કે વિવેક તો પોતાએ રાખવો છે. આત્મા પકડી શકાય છે, સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંતો સમજી શકાય છે, પણ એની શરત એક જ છે,
ઇના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા.
વિચાર જીવે કરવાનો છે, આપણા વતે કોઈ વિચાર ન કરી શકે. જીવ જ્ઞાન સ્વરૂપ છે અને વિચાર એ જ્ઞાન સ્વરૂપની પર્યાય છે, આપણે જ કરવાની છે. એ વિચારને શાંતપૂર્વક, એ વિચારને વિવેકપૂર્વક કરવાની, એનું ઉત્તરદાયિત્વ, એની જવાબદારી કોની? વિચાર કયો એ સદગુરુનું પ્રવચન છે, સદગુરુનું વચન છે, સદગુરુનો બોધ છે, સદગુરુનો ઉપદેશ છે કે જે બોધને યથાર્થ ગ્રહણ કર્યા સિવાય વિચાર ઘણું કરીને ઉત્પન્ન થતો જ નથી. કૃપાળુદેવ 706 માં કીધું. પણ એ વિચાર ઉત્પન્ન થાય ક્યારે, કોને થાય, કોણ કરે, કેવી રીતે કરે, ત્યાં એ મુમુક્ષુની પહેલી ભૂમિકા બહુ મોટી જવાબદાર છે. એનું ઉત્તરદાયિત્વ મોટું છે, એની જવાબદારી ઘણી જ છે, કારણ કે એ જિજ્ઞાસુ છે. મોક્ષ કોને પામવો છે? મારે પામવો છે. મુક્તિ કોને મેળવવી છે? સંસારનું પરિભ્રમણની સમાપ્તિ કોને કરવી છે? શું કામ બીજો તારી ચિંતા કરે? અને તારે જો તારી કઈ પડી ન હોય, તારું કઈ ઠેકાણું ન હોય, તો એ કરુણાના સાગર છે ને, દયાના અવતાર છે ને, એને હોપી દીધું ને, એ બધું કરશે ને. આવી બધી વેવલી ગાંડી વાતો પરમાર્થમાં ન શોભે. આ તત્વનો માર્ગ છે, પુરુષાર્થનો માર્ગ છે. આત્માની મુક્તિનું કારણ આત્મા પોતે જ છે. ઠીક છે, વ્યવહારની ભાષામાં નમ્રતા છે, આર્દ્રતા છે, આર્જવતા છે, એ બધું બરોબર છે કે પ્રભુ આપકો આપને મારે વચન, બધું બરોબર છે. પણ પુરુષાર્થ કોણ સર્જે? બધા જ વ્યાખ્યાનો, બધી શ્રેણી, બધું સ્વરૂપ સાંભળું, પછી ચાલવાનું તો બાકી જ રહીએ છે. સંપૂર્ણ મોક્ષ માર્ગની મંજિલ સમજી લીધી, સમજાઈ ગયું તો કે સમજાઈ ગયું, હવે ચાલવાનું શરૂ થશે. કોણ ચાલશે? ગુરુ કે તું? ચાલવાનું આપણે શરૂ કરવું પડશે. મહર્ષિ અરવિંદે કહ્યું કે જર્ની ટુવર્ડ્સ 1000 માઇલ્સ બિગિન્સ વિથ ધ ફર્સ્ટ સ્ટેપ. હજારો માઇલની યાત્રા છે, પણ એનું પહેલું પગલું ભરશે કોણ? કોણે ભરવાનું છે? કોની જવાબદારી છે? મુમુક્ષુની છે. પુરુષાર્થ આધારિત આ દર્શન છે. આત્માની સંપૂર્ણ સ્વતંત્રતા અને સ્વાયત્તા. હી ઇઝ નોટ ઓનલી ઇન્ડિપેન્ડન્ટ બટ ઓટોનોમસ. એ માત્ર પૂર્ણ નથી, સ્વયંપૂર્ણ છે, પરિપૂર્ણ છે. એની પૂર્ણતા પોતે જ પ્રાપ્ત કરવી છે. જગતના કોઈ પદાર્થથી એની પૂર્ણતા થઈ શકે નહીં. બધા જ નિમિત્ત બની શકે, અવલંબન બની શકે, સહાયક બની શકે, પરંતુ કરવાનું તો પોતે જ છે. એટલે ભગવાને જ્યારે દીક્ષા લીધી ત્યારે દેવરાજ ઇન્દ્ર કહે છે, ભગવાન આપની સાધનાના માર્ગમાં, કેમ કે ઇન્દ્ર મહારાજા અવધિક જ્ઞાની, આપની સાધનાના માર્ગમાં અનેક પ્રકારના કષ્ટો, સંકટો, પરિસ અને ઉપસર્ગોની હાર માળા છે પ્રભુ. કોઈ એક મારી પાસે તો કરોડ દેવ છે, એકાદો સેવકને તમારી સેવામાં રહેવા દો, સહાય કરે, મદદ કરે, તમારા માર્ગને અજવાડે. ભગવાન કહે છે, ઇન્દ્રદેવ, દેવરાજ, તું ભૂલે છે, તું ભૂલે છે. આત્માની મુક્તિનો માર્ગ એકાકીપણાનો છે. એના પોતાના સ્વબલ, પરાક્રમ અને વીર્યથી એને મુક્તિ સાધ્ય કરવાની છે. અને એ કહે છે કે તું જા, આ તારી મોહ દ્રષ્ટિ છે. ત્યાં પણ સૂક્ષ્મ મોહ કેટલો કામ કરે છે. એમ આપણે પણ સાવ અવલંબિત થઈ જઈએ કોઈ ઉપર અને પકડવા દોડતા હોઈએ, કોકના ચરણ પકડીને આપણું કામ થઈ જાય, એ માથે વાસ્કેપ નાખી દઈએ, દોરો બાંધી દઈએ, ભભૂતિ છાંટી દઈએ અને વાહામાં પીછી ફેરવી દઈએ, એટલે આપણે નિયાલ થઈ ગયા. આ તું ક્યાં વિતરાગ ધર્મની, એ તારા વિનયના ગુણ સમજી શકાય એમ છે. તારો અહમ ઓગાળવા માટે થઈને એ ભાવના સમજી શકાય છે, પણ એની મર્યાદા છે. એ સર્વે સર્વમ નથી, એની મર્યાદા છે. એ દ્રષ્ટિએ આ આખો મંત્ર છે. આ મંત્રની અભિધા કે પરમ ગુરુ જ છે, એ પરમ ગુરુની બે શ્રેણી બતાવી છે, એક નિર્ગ્રંથ અને બીજી સર્વજ્ઞ. અને એ જ ગુરુ દેવ રૂપે થાય. જે પરમ ગુરુ છે એ સર્વજ્ઞ દેવ રૂપે થાય. જે સર્વજ્ઞતા આવે ત્યારે દેવ છે, જે ગુરુ છે એ જ દેવ છે. ગુરુ અને દેવમાં અંતર નહીં. કૃપાળુ દેવે ઘણી જગ્યાએ લખ્યું છે કે ગુરુ અને પરમાત્મામાં કોઈ ભેદ ન ગણશો. એની પૂર્ણ અવસ્થા એ પરમાત્માની અવસ્થા છે, અને એની છદમસ્ત અવસ્થા એ જ ગુરુની અવસ્થા છે. પણ એની પ્રારંભ, એનો પ્રારંભ છે મિથ્યાત્માની ગ્રંથિ, બાહ્ય અને અભ્યંતર છેદવાની નિર્ગ્રંથતા એનો પ્રારંભ છે. સર્વવિરતિ માર્ગ જૈન દર્શનની આખી સંયમની પરંપરા આ નિર્ગ્રંથતા. બાહ્ય નિર્ગ્રંથપણું એટલે પરિગ્રહ, સંગ, સંબંધ, એનાથી વિરક્ત થવું, તે બંધનો છોડવા, એટલી એની માનસિકતા તૈયાર થઈ ગઈ. જગતની અંદર બધા જ મારા સંબંધમાં છે અને બધી જ પદાર્થની સાથે મારો સંબંધ પણ છે સ્વામિત્વનો, પણ ત્યાં એ છૂટી જાય છે કે હું એક પણ પદાર્થનો સ્વામી નથી, માલિક નથી, મારું કઈ જ નથી. મમત્વ ભાવ છૂટે તો જડ પદાર્થ નથી એમ નહીં, પણ ચૈતન્ય સંબંધ. દીકરો સુખ આપે ના, સંતાપ પણ આપી શકે. દીકરા જેવું સુખ નહીં એમ દીકરા જેવો સંતાપ બીજો કોઈ ન આપી શકે. આપણી ઊંઘ હરામ કરે એ બીજાની તાકાત નથી. એ તો કે મારી પાસે ઘણું છે, હું મને પહોંચી વળીશ, પણ તું અહીંયા નહીં પહોંચી વળ. બધાને પહોંચી વળનારો પોતાના પંડ પાસે હારી જાય, કારણ કે આ સ્વરૂપ છે સંબંધનું. કેટલી એની અંદર તીક્ષ્ણતા છે. કૃપાળુ દેવે કહ્યું, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દીને. આ બંધન છોડવા સર્વવિરતિના પંથે જવું અને આ જળ અને ચેતન સાથેના મમત્વના બંધ છોડવા ઘણું કઠિન કામ છે. આ નિર્ગ્રંથતાનો પ્રારંભ થાય છે. આ નિર્ગ્રંથ એ ગુરુ પદની અંદર સદગુરુ તરીકે કૃપાળુ દેવે મૂક્યા છે, અને પછી એની પૂર્ણતા જયારે થાય છે, અંતર બાહ્ય થઈ અને ક્ષીણ મોહ પસાર કરી દે છે, ક્યાંય રોકાતો નથી, અટકતો નથી, અને કર્મનો એક પણ કણિયો હવે એની સાથે સંયોગમાં નથી, એક પણ પદાર્થ પ્રત્યે એને મોહ નથી, કોઈ પણ ભાવ પ્રત્યે એને વળગણ નથી, મમત્વના ભાવનું, એ ભાવનું વળગણ પણ એને બાધારૂપ થાય. એ મહાવીર જેવો આવો અદભુત સર્વજ્ઞ નજર સામે હોય ને એની સામે જો જ્યારે મારાપણાનો ભાવ આવ્યો તો બંધનું કારણ એક સેજ અંતરાય એનું ભૂલી જાય છે. કેવળ જ્ઞાનને નજીક આવવા દેતું નથી, બાકી બધી દ્રષ્ટિએ પૂર્ણતા છે, જ્ઞાનની દ્રષ્ટિએ પરિપૂર્ણતા છે, ઘણી સરસ છે, બધી જ વાત સાચી છે, પણ હજુ મોહનીય કર્મનો જે સૂક્ષ્મ એક ભાવ છે, ભાવથી જે ભાવમાં મમત્વનો એક અંશ સૂક્ષ્મ રહ્યો છે, આપણી તો પકડમાં ન આવે, આ તો કેવડી પકડી શકે, આપણી પકડમાં એ સૂક્ષ્મ અંશ ના આવે, કારણ કે સ્થૂળે નથી આવતા, સૂક્ષ્મની ક્યાં માંડવી, આવા સ્થૂળ મમત્વના અંશ આપણે કઈ ના, મારે એવું કઈ નહીં, શું તારે એવું કઈ, હું તો દુકાને જાઉં, આમ તો નવરો નિવૃત્ત, બધું જ જાણસ, ચેક કેટલા લખાણા, ઉઘરાણી કેટલી આવી, ટર્નઓવર કેટલો થયો, કોણ આવ્યું હતું, કોણ ગયું, બધો હિસાબ લે દીકરા આગળ, અને છતાં અહીંયા આવીને વાતો ડાય ડાય કરે કે મેં બધું છોડી દીધું છે. તને સ્થૂળતા પકડાતી નથી કે મમત્વની સ્થૂળતા કેટલી છે, આપણે હવે નિવૃત્તિ લીધી છે, અડધી લીધી છે, પા લીધી છે, એટલે આવું ક્યાંથી શીખી આવ્યો, ચાલે છે. આ પરમ ગુરુ નિર્ગ્રંથ, નિર્ગ્રંથ થી ગુરુપદની શરૂઆત થાય છે, દેવ તત્વની અંદર એની પૂર્ણતા થાય છે, સર્વજ્ઞતા જયારે સાધવામાં આવે છે ત્યારે આપણે ત્યાં પણ આપણે શબ્દ મૂકીએ છીએ, પરાત્પર ગુરુવે નમઃ, પરંપરાચાર્ય ગુરુવે નમઃ, પરમ ગુરુવે નમઃ, પ્રત્યક્ષ ગુરુવે નમો નમઃ. આ એક જબરજસ્ત માર્ગની પરંપરા છે, પરમ સદગુરુ થી સદગુરુ સુધીની, પરાત્પર ગુરુવે નમઃ, આવા ગણધરાદિ શ્રુત કેવડીઓ જે ભગવાનની દેશના સમયે જે હતા એના સમવસમાં જેને તત્વને ઝીલી લીધું છે, ભગવાને તો તત્વનું પ્રકાશન કર્યું છે, મોક્ષ માર્ગને કંડારવાનું કામ તો આ ગણધરોએ કર્યું છે, આચાર્યોની પરંપરાએ કર્યું છે, ભગવાને તત્વ કીધું, આવા પરાત્પર અને પછી એની પરંપરા ચાલી ગુરુઓની પરંપરા, જબરજસ્તી પરંપરા ચાલી. આજે આપણે આચાર્યો, યુગ પ્રધાન આચાર્યો કે કહીએ છીએ, એને માટે એક સરસ વાત મૂકી છે ગુરુની પરંપરામાં, કે જો ગુરુની પરંપરા ન હોય તો ભગવાને જે શાશ્વત તત્વની વાત મૂકી છે અને સર્વજ્ઞનું શાસન જે છે, જ્યાં આત્મધર્મની પ્રરૂપણા કરી છે, મોક્ષના સિદ્ધાંતની જ્યાં પ્રરૂપણા કરી છે, એને મોક્ષ માર્ગના રૂપની અંદર પરિવર્તિત કરીને જગતના જીવોને આવતા યુગ સુધી જીવો મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે, કલ્યાણને પ્રાપ્ત કરે, એવી જો એની નિર્ગ્રંથ શાસનની પરંપરા ન હોય તો ભગવાનનું શાસનનું સ્વરૂપ, સર્વજ્ઞનું શાસન સનાતન અને શાશ્વત કેવી રીતે રહી શકે. જૈનમ જયતિ શાસનમ, આ શાસન જયવંતું રહે તેના થકી રહેશે આ ગુરુઓની પરંપરા થકી. આ ગુરુઓની પરંપરા છે અને એ પરંપરા પંચ પરમેષ્ઠીની પરંપરા છે. પંચ પરમેષ્ઠીનું અંદરનું કોઈ પણ પદ અને કેટલી અદભુત આની રચના કરી છે, જરાક વિચારણા ઊંડી ચાલે તો ખબર પડે કે જૈન દર્શનની ઊંચાઈ કેટલી છે. અહીંયા ગુરુ તત્વ અધ્યાત્મ દર્શનમાં બહુ ગવાયું છે, જૈન દર્શનમાં એનો વિચાર અદભુત રીતે થયો છે. ગુરુ એ વ્યક્તિ ગુરુ છે, સંસ્થા ગુરુ છે અને તત્વ ગુરુ છે. ગુરુનું સ્વરૂપ વ્યક્તિ ગુરુ, સંસ્થા ગુરુ અને તત્વ ગુરુ, ત્રણ ભૂમિકાએ આ મહિમા ગુરુ તત્વની સમજવા જેવી છે. વ્યક્તિ ગુરુ, કોઈ એક વ્યક્તિ પ્રત્યે આપણે અર્પણ થઈ અને એની પાસેથી કહી કે બસ આ મારો મુક્તિનો દાતા વગેરે વગેરે વગેરે, એક વ્યક્તિ ગુરુ બની શકે શરતે જ કઈ પરિપૂર્ણ હોય તો, સર્વજ્ઞ હોય તો. એ કેવડી હોય, એ અરિહંત હોય, એ જીન હોય તો, એ તીર્થંકર હોય તો એક વ્યક્તિ ગુરુ એ વાત સમજી શકાય. પણ જૈન શાસનની અંદર સરસ વ્યવસ્થા આપી સંસ્થા ગુરુ, એક આખી સંસ્થા પંચ પરમેષ્ઠીની પરિપાટી, જે પરમ ગુરુ, જે સદગુરુ, જે પરમ સદગુરુ અરિહંત તેરમા ગુણસ્થાન વિરાજમાન સર્વજ્ઞ કેવડી ભગવાન, એમણે જે માર્ગ પ્રદર્શિત કર્યો છે એ માર્ગના અનેકવિધ આયામો છે. એ બધા આયામો અને એના પંચાચારનું એનું જે સ્વરૂપ છે એ જગતના જીવોને સૌ પોતપોતાની કક્ષાએ પોતાની સમજણ પ્રમાણે પણ માર્ગ આપ્યા જ કરે. તો જૈન સમાજને સંસ્થા ગુરુ છે. આપણે છીએ ગ્રસ્થ બેઠા છીએ, એક શરદ મહારાજ આવ્યા, એક મહાસતીજી આવ્યા, બીજા આવ્યા, ત્રીજા આવ્યા, આ ચાતુર્માસ, આ ચાતુર્માસ, સૌ આપણે મન પૂજમાન છે. આસમાન કે સબ સિતારે હમારે લીએ પૂજ્ય, કેની પાસેથી શું મળશે? અનેકાંત એવો આ માર્ગ, સ્યાદવાદ એનું સ્વરૂપ, અનેકવિધ એવા ધર્મના આયામો તત્વના, અને અનેકવિધ એવું માર્ગનું આચારનું સ્વરૂપ, અનેક અનેક પ્રકારનો યોગ, અસંખ્ય જીને છે કહ્યા અનેક પ્રકારના યોગ, આમાં કોઈએ કોઈએ જેવી જેવી સાધના, આ સાધક વર્ગ છે, આચાર્યોની ગુરુઓની પરંપરા સાધક વર્ગ છે. જેને જે પ્રકારે પોતાની સિદ્ધિ મેળવી એ પોતાના અનુભવના આધાર ઉપર જો આપણને કહે તો આપણને જો પ્રકૃતિ મેળ ખાય તો આપણને એ સાધના આપણામાં ઉપકારી બને. પણ એક ગુરુથી બંધાઈ જાય તો વાત પૂરી થઈ ગઈ. જૈન દર્શને સંસ્થા ગુરુ આપ્યા છે. સાધુ સંસ્થા નિર્ગ્રંથ અને નિર્ગ્રંથિનીઓ, એટલે કહ્યું કે ગમે ત્યાં ગમે તે વિતરાગનો સાધુ કે સાધ્વી હોય આપણા માટે એ આરાધ્ય અને ઉપાસ્ય, એની પાસેથી વિતરાગ ધર્મનું સ્વરૂપ સમજવા મળે તો. શરત એક છે, જેમ એકમાં શરત છે એમ સંસ્થામાં શરત છે. અને ત્રીજો છે તત્વગુરુ. તત્વગુરુ છે કેવળ જે દર્શનનું અધિષ્ઠાકર આદિ પુરુષ, જેને કહીએ ધર્મનો, એ આદિ પુરુષ જેણે આ માર્ગને પ્રવૃત્ત કર્યો, મોક્ષ માર્ગને આલોકિત કર્યો, મોક્ષ માર્ગને પ્રવાહિત કર્યો. આ કોણ? તો બધા જ તીર્થંકરોએ એને તત્વ સ્વરૂપમાં સિદ્ધ કહ્યું. એ અરિહંત પણ દેશના આપે, એ પરમ સદગુરુ પણ દેશના આપે ત્યારે તત્વ ગુરુને પકડે. નમો સિદ્ધેભ્ય, અનંતા જીવો સિદ્ધપદને પામ્યા છે જેમણે, જે તત્વના આધારે તત્વરૂપ થયા છે, આત્મા તત્વની પ્રરોપણા કરી પણ સ્વયં આત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, એ અશરીરી થયા છે, સર્વ પ્રકારના પર દ્રવ્યથી રહિત આવું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જેણે પોતે પ્રાપ્ત કર્યું છે, આ સિદ્ધ છે એ તત્વરૂપ ગુરુ છે. જેણે હજુ આવાગમન બાકી છે, જેને હજુ સંસારના લેખાજોખા બાકી છે, જેનું પરિભ્રમણ સંપૂર્ણતયા હજુ સમાપ્ત થયું નથી, જેને હજી રાગ દ્વેષની અમુક અપેક્ષાએ ત્યાં એની સંભાવના જાણી છે, આ તત્વગુરુ ન બની શકે. આ અમારો આરાધ્ય, અમારો ઉપાસ્ય બની ન શકે. તો તત્વ ગુરુ છે. અને આવી જે તત્વનો બોધ કરાવે, અવબોધ કરાવે, આ નિર્ગ્રંથ ગુરુ છે. આવી માર્ગની એટલી વિશેષ પરંપરા મૂકી છે કે પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, આ બે તત્વ જૈન દર્શનની અંદર ગુરુ કહેતા એમની નિર્ગ્રંથતા અને દેવ કહેતા એની સર્વજ્ઞતા, એમની પૂર્ણ વિતરાગતા બીજું નામ. અને આ આખી જે સંસ્થા છે પંચ પરમેષ્ઠી પરમગુરુની, પંચ પરમેષ્ઠીમાં જેમાં પરમગુરુ સદગુરુ બધાનો સમાવેશ થાય છે એવું આખું ગુરુ તત્વ છે આ આ ગુરુ તત્વ છે.
સિદ્ધથી
સાધુ સુધીની આખી પરંપરા જેમાં સમાવિષ્ટ છે, આ ગુરુ પરંપરામાં કોઈ વ્યક્તિ નામ નથી. આ જૈન દર્શનની વિશેષતા, આમાં કેનું નામ છે?
આખો જૈન વર્ગ આનું આરાધન કરે, જો પંચ પરમેષ્ઠીનું કરે તો કોની કરે છે? વ્યક્તિ રૂપે
મહાવીરની કરે છે, ઋષભદેવની કરે છે, કુંતુનાથની કરે છે, પાર્શ્વનાથની કરે છે. અગાઉ અનંત ચોવીસી થઈ છે, અનંત ચોવીસી થવાની છે. અનંતા કેવડી થયા, અનંતા થશે. અહીંયા નમસ્કાર મંત્ર પંચ પરમેષ્ઠીનો એમાં સ્વરૂપ વ્યક્તિ નિરપેક્ષ તત્વનું સ્વરૂપ છે, અને છતાં સાકાર સ્વરૂપ છે. સાધુ કહેતા કોઈ ભાવાત્મક વાત નથી, કોઈ વ્યક્તિ છે, સંયમમાં જે સ્થિત છે. નિર્ગ્રંથ કહેતા એક એવી વ્યક્તિ છે કે બધી જ પ્રકારની ગ્રંથિઓ જેને છેદી છે. સર્વજ્ઞ કહેતા એવો કોઈ દેવ છે, દેહ હોવા છતાં જેની દશા દેહાતીત છે. દેહનું હોવાપણું એ પણ એની વિશેષતા, અને દેહાતીતપણું એ એની પરમ વિશેષતા. આવું એનું પરમ સદગુરુ પરમ કૃપાળુ દેવે એને શબ્દ પ્રયોગ આપ્યો છે, પરમ સદગુરુ. આવું સ્વરૂપ સતદેવ અને સદગુરુનું છે. દેવ તત્વમાં અરિયંત અને સિદ્ધ પરમાત્માનો સમાવેશ છે, અને ગુરુ તત્વની અંદર એ સિદ્ધ અવસ્થાવાન પુરુષો છે, આત્માઓ છે, એવી ચેતના છે. અને ગુરુ તત્વની અંદર સાધક અવસ્થાવાળા છદ્મસ્થ જીવો જેને આપણે કહીએ એવા સાધક પરમગુરુઓ છે. પણ બધા પરમગુરુઓ છે. સિદ્ધ પરમગુરુમાં પેલા બે પદ છે, એમાં એક પદ પરમ સદગુરુમાં આવે અરિયંતનું. સિદ્ધ પરમાત્મા તો અશરીરી છે, અને સાધક પરમગુરુની અંદર ત્રણે ત્રણ પદ ત્યાં આવે, એ છે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. અને પ્રત્યેક પોતે ભિન્ન ભિન્ન પ્રકારે, એટલે કારણ કે જે જેની કક્ષા અને જેનો અધિકાર એ સાધના શેની કરે, તો જે વસ્તુની એની પોતાને પકડ આવે, એટલે ત્યાં એ પ્રકારની વિશેષ સાધના કરીને એ ધર્મ, અનેક આયામી ધર્મનું આપણને જે સ્વરૂપ પોતાને સિદ્ધ થયેલું છે એ પકડાવી શકે. કોઈ કર્મગ્રંથની અંદર અધિકાર ધરાવે, કોઈ તત્વ દ્રવ્યાનું યોગની અંદર કોઈનો અધિકાર હોય, કોઈ ચરણ કરણાનું યોગની અંદર કોઈનો અધિકાર હોય. અનેક પ્રકારના આરાધનાઓ, સાધનાઓ, સામૂહિક આરાધનાઓ, વ્રત, તપ, જપ, અધિષ્ઠાનો કેવી રીતે કરવા, નહીં તો 20 અનુષ્ઠાન ગરળ અનુષ્ઠાન થઈ જાય, પણ એ સદ અનુષ્ઠાન કેવી રીતે થાય? તો જેને ચરણ કરણાનું યોગની અંદર જેની પોતાની સિદ્ધિ છે, અને કોઈને કથાનો યોગ કે તું સમજ કે ન સમજ, જો આમ થયું તું અને આમ થવાથી આમ થયું તું, આખો સિદ્ધાંત એક કથામાં સમજાઈ જાય. જન્મો જન્મનું વેર એક સંયતી મુનિ અને બગીચાનો તાપસ અને ચંડ કૌશિક મુનિની કથા જો યથાર્થ રૂપમાં કહેવામાં અને સમજવામાં આવે તો એને અનંતાનુબંધી કર્મનું સ્વરૂપ સમજાતા કેટલી વાર. જે સિદ્ધાંત ગ્રંથ ગ્રંથ વાંચીને પણ ન સમજી શકે એ કથાનો યોગથી એને તરત સમજાય. અનેક પ્રકારના જીવોને ભગવાન મહાવીરને આ દશામાં કાષ્ટ સલાકાનો ઉપસર્ગ કેમ? જો કથાનું યોગ એમ કે આજથી પૂર્વે આપ 10 પૂર્વ ભવ પહેલા આવી ઘટના બની હતી, અને ઘટનાની અંદર ભાવોનું પરિણમન શું થયું હતું, એ ભાવથી બંધાયેલું કર્મનું સ્વરૂપ કેવું છે, અને કર્મનો સ્થિતિબંધ એ પૂરો થાય ત્યારે એ વિપાકમાં આવે તો વિપાક કેવો છે, આખો સિદ્ધાંત જે છે એ કથાનું યોગની અંદર સમજાવી શકે છે. તો જ્ઞાનીઓનું કામ આ છે કે આખો માર્ગ છે એનું વ્યવહાર સૂત્રથી તત્વની સાથે જિજ્ઞાસુ જીવને બાંધી દે છે. અને આ મંત્રની અંદર પાંચેય પરમેષ્ઠી વ્યક્તિ નિરપેક્ષ પદને આધારિત
એ પદમાં છે, એ સાધકનું પદ છે. તારતમ્યતાનો ભેદ છે, બીજો ભેદ નથી. એ બધા જ પરમાર્થ ગુરુ સમાન છે. ગુરુ તો અનેક પ્રકારના હોય, વિદ્યા ગુરુ હોય, આપણે ચિત્રકામ શીખવું હોય તો ડ્રોઈંગ કામના ગુરુ હોય, સંગીત શીખવું હોય તો સંગીતના ગુરુ હોય, ગાંધર્વ વિદ્યાના. આ અનેક પ્રકારનું, શિલ્પકામ કરવું હોય તો શિલ્પી પાસે, દરેક પ્રકારના, દરેક વિષયના, જે જેની અંદર જેનું આધિપત્ય છે, જેનો એનો અધિકાર છે, એ ગુરુ કહેવાય. કારણ કે એ વસ્તુને એ વધારે જાણે છે, અને શિષ્ય તરીકે આપણે એની પાસેથી શીખવું જોઈએ. પણ એ લૌકિક અને વ્યવહાર ગુરુ છે. જ્યાં સંસારના અથવા લૌકિક અથવા ઐહિક જીવનના અંશો પણ જ્યાં જોડાયેલા છે, એ અહિક ગુરુ છે. પછી મારા જીવનમાં ધંધાની બરકત આવે અને હું કોઈ આશ્રમમાં જઈને ગુરુ પાસે વાસ્કેપ ચંટાવું તો પણ એ વ્યવહારિક ગુરુ છે, પારમાર્થિક નથી. પારમાર્થિકમાં તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ. તારા આ લક્ષ સાથે, તારી સાથે જોડાયો છે, તારી સાધનામાં તને માર્ગદર્શન કરે છે, એ પારમાર્થિક ગુરુ છે. કારણ કે એને પણ બીજો લક્ષ નથી આત્માને પમાડવા સિવાય. પરમ કૃપાળુ દેવે તો આ મંત્રની અંદર જે કઈ ભલે જુદા શબ્દો આપ્યા, પણ આ વાત મોક્ષમાળામાં આપી છે, એટલે આ સંયોજક કોઈક જ્ઞાની પુરુષે કર્યું હશે. આની અંદર ત્રણેય ગુરુ આપી દીધા, સાચા ગુરુ, સદગુરુ અને પરમ ગુરુ. આત્મસિદ્ધિની ગાથામાં કીધું કે આત્મ જ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. ભાઈ, ગુરુ સાચા એટલે પારમાર્થિક ગુરુ, આત્માના કલ્યાણ અર્થના ગુરુ, આત્માના મંગલ માટેના ગુરુ, એ તો કોણ? આત્મજ્ઞાન. બસ પછી વાત બીજી બધી, પછી સમદર્શિતા અને અપૂર્વ વાણી ને પરમ શ્રુત પણ રમણ રાખ તારી પાસે. સાચો ગુરુ કોણ? એની બેઝિક કન્ડિશન, પ્રેસિડેન્ટ જેને કહેવાય, બેઝિક આવશ્યકતા, અનિવાર્યતા, એના વિના ગુરુપદની વાત પરમાર્થ માર્ગમાં છે જ નહીં. આત્મજ્ઞાન, સાચા ગુરુ. પછી વ્યક્તિ ગુરુ તરીકે તારી સાથે એની પાસેથી સમજતો, તને વસ્તુનું, પદાર્થનું, તત્જ્ઞાનીએ કહેલા તત્વની સમજણ સાચી આવશે, કારણ કે એને પ્રતીતિ થઈ છે, એની વાતમાં અનુભૂતિ છે, સમજાઈ જશે. એની જે ભાષા અને તારી ભાષા જો સમજાઈ જશે એકબીજાને, તો એને એ સાચો ગુરુ એ છે. પછી કહ્યું સદગુરુ. એ સદગુરુમાં માત્ર સાચા ગુરુ હોવું પર્યાપ્ત નથી, એને પાંચ લક્ષણ આપ્યા. સાહેબ, એક આપી દીધું તો ચાર ઉમેરા શું કામ તમે? તો એટલા માટે ઉમેરા કે સદગુરુ છે એ અન્યના કલ્યાણનું કારણ બને છે. સાચો ગુરુ પોતે પતી ગયો, મસ્તીમાં આવી ગયો, હવે તો કદાચ કેવળ જ્ઞાન થાય તો મૌન થઈને મોક્ષે ચાલ્યો જાય. ગુફામાં રહીએ, કૃપાળુદેવ કહે છે ને, ઘણા જાણે છે, પ્રકાશી શકે એમ છે, પણ ગુફામાં છે. એને જગતની સાથેનો કોઈ અનુબંધ પારમાર્થિક નથી. આ સદગુરુ છે, એક અવસ્થા છે. અને એના ગુણો, વિશેષ ગુણો જોઈએ. ધર્મની સ્થાપનામાં વિશેષ ગુણો જોઈએ, ધર્મના પ્રવર્તનમાં પણ વિશેષ ગુણો જોઈએ. અને આ વિશેષ ગુણો સમદર્શિતા પણ જોઈએ, વિચારે ઉદય પ્રયોગ એટલે એવું ઈચ્છારહિત પણ, નિરીહતા પણ જોઈએ, અપૂર્વ વાણી, એની વાણીની અંદરનો અતિશય પણ જોઈએ, કે વાતને જે શબ્દ જ્યાં મૂકવો હોય એવો જ મૂકે, અને જ્યાં જેટલું વજન આપવું હોય એટલું જ આપે, અને જે ભાવ એમાં ભરવો હોય એ જ મુકાય. ત્યાં આગ્રહ હોય તો કરુણા સહિતનો આગ્રહ હોય, મતનો આગ્રહ ન હોય. આગ્રહ તો આપણે રાખીએ, પણ આપણો આગ્રહ અને કદાગ્રહની અંદર બહુ ફેર આવે નહીં, આગ્રહ અને મતાગ્રહમાં બહુ ડિફરન્સ ન આવે. પણ જ્ઞાનીની વાત હોય તો એની વાતમાં આગ્રહ હોય, ત્યાં સત્ય નિતરતું હોય, કરુણા ઝડપતી હોય. તો અહીંયા એમાં એને કહ્યું કે અપૂર્વ વાણી અને પરમ શ્રુત પણ, કોઈ એક મત વિશે એની અભિપ્રાય બંધાયેલો નથી, બધા મતના એ પારગામી છે. એટલે લક્ષ કરાવે છે કે વાતને આમ કીધું છે, કદાચ આ દ્રષ્ટિકોણથી હોઈ શકે, આ અપેક્ષાએ આમ સમજાય, આ અપેક્ષાએ આમ સમજાય, આ અપેક્ષાએ આમ સમજાય. જ્ઞાનીની વાણીમાં કોઈ નહીં દુભાય નહીં, અને નહીં તો અનંત છે. અનંત નહીં યુક્ત વાણીનો સ્વભાવ જ એવો છે, વાણીનું સ્વરૂપ જ એવું છે. એટલે સિદ્ધસેન દિવાકર સુજીએ કહ્યું કે જેટલા વચન એટલા નહીં. હવે આમાં એક બે નહીં થી ક્યાં પહોંચી વળાય એવું હતું કે માં નિશ્ચય નહીં થી જાચું, બાકીનું બધું ખોટું. અરે ક્યાં હાલ? તો આવા વચનમાં જ્ઞાનીની વાણી એક પણ નહીં, દુભાઈ નહીં એવી હોય છે, છતાં હોય તો વચન સ્વરૂપ ને. તો આવા સાચા ગુરુ, સંયતી ધર્મમાં સ્થિત અને વિતરાગ દર્શાના સાધક એવા સર્વવીરતી આંક 837, અને પરમ સદગુરુ તો કે મુખ્ય માર્ગનું પ્રકાશકપણું અને મુખ્ય ઉપદેશકપણું એ સંપૂર્ણ વિતરાગ કૈવલ્ય સંપન્ન જીવન મુક્ત અવસ્થાવાન અરિહંત અને સિદ્ધ. અરિહંત દેહ છતાં જીવન મુક્ત છે, અને સિદ્ધને તો કોઈ પ્રશ્ન નથી, દેહ નથી એટલે જીવન મુક્ત જ છે. એની પાસે જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયા પગમાતિશય આ અતિશય પ્રગટ થયા છે. આ પરમ સદગુરુ છે. તો આ લક્ષણો મુખ્યતા એ સર્વવીરતી ગુણસ્થાનકે હોય અને પછીના ગુણસ્થાનકે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા જાય, વિશેષ પ્રગટ થતા જાય, અને ક્ષીણ મોહ ગુણસ્થાનકે તો તેની પરાકાષ્ઠા અને પૂર્ણતા થતા તેની સર્વજ્ઞતા થાય, રાગ દ્વેષનો ક્ષય થાય, પૂર્ણ વિતરાગતા પ્રગટે, પૂર્ણ નિર્વિકલ્પપણું પ્રગટે. સંપૂર્ણ વિતરાગતા થઈ કેવળ જ્ઞાન થાય, અને જે કેવળ જ્ઞાન એ જીવનું મોક્ષનું અનન્ય કારણ અને અનંતર કારણ છે. આવું જબરજસ્ત ગુરુ, એ ગુરુ તત્વને અહીંયા પંચ પરમેશ્વરનું રૂપ અથવા તો દેવગુરુના રૂપની અંદર પણ મેં કહ્યું તેમ એક જ અભિધા છે ગુરુની. અરિહંત પણ પરમ ગુરુ છે અને સાધુ પણ પરમ ગુરુ છે. બાહ્ય અને અભ્યંતર ગ્રંથિ જેની છેદાયેલી છે, જેની હાજરીમાં મનના વિવિધ પ્રકારના સંકલ્પ વિકલ્પો વિલીન થાય, જો આમાંનો આ ગુરુ તત્વ જો મળે તો જેની હાજરીમાં રાગ દ્વેષની અલ્પતા થાય અથવા તો મંદતા થાય, જેની હાજરીમાં જેની સમીપે આ ચિત્તના ક્લેશ અને સંકલેશ નિર્મળ થાય એનો નાશ થાય, અને જેના ચિત્તમાં શાંતિ અને સમાધિનો અનુભવ થાય. એક જ્ઞાની પુરુષે કહ્યું છે કે સૂર્યનું તેજ જો જાણવું હોય તો ચંદ્ર દ્વારા સૂર્યનો પ્રકાશ જોઈ શકાય છે, એમ ગુરુ દ્વારા આ કેવડી સર્વજ્ઞ પરમાત્મા જે શુદ્ધ ચેતના છે સિદ્ધની, એનો પ્રકાશ ગુરુ દ્વારા જોઈ શકાય છે. કારણ કે સીધે સીધો કદાચ જીલાશે નહીં, અંજાઈ જાય જીવ. સૂર્યના પ્રકાશમાં જરા કમસ્તો બહારથી આવ્યો હોય ને તો રૂમમાં આવીને કે દેખાતું નથી. આ સૂર્યનો પ્રકાશ છે કેવડીનો, સર્વજ્ઞનો. એટલે કે છે ભાઈ, એ સૂર્ય પ્રકાશનું આ અદભુત, એ તારે જોવું હશે તો ગુરુ મારફત સૂર્યનો પ્રકાશ જોઈ શકાશે. કારણ કે ગુરુ પાસે પ્રકાશ કેનો છે? સૂર્યનો છે. ગુરુ તો એનું પ્રતિબિંબ પાડે છે. ગુરુએ પોતાનું અહંપણું તો છોડી દીધું છે, એ પ્રકાશનો તો અગ્નિ હતી. આપણી પાસે અત્યારે આપણો પ્રકાશ ઘણો છે પણ અગ્નિ છે, આપણને ખ્યાલ નથી કે આ ઉષ્ણતા છે, આ કોકને બાળી ચાડી નાખશે. પણ ચંદેશુ નિમલૈરા, ચંદ્રનો પ્રકાશ શીતળ છે અને નિર્મળ છે. ગમે તેટલો પૂર્ણ ચંદ્રમાં જેવો હોય તો પણ, પૂર્ણ પ્રકાશ હોય તો પણ એ શાંતિ વધારે આપે. અને વ્યવહારિકનો પ્રકાશ, સંસારીનો પ્રકાશ ધજાડે, તીખો છે, એનો તાપ જરા તીખો છે. કેક નજીક ન જવો, જાજો સંબંધ ન રાખવો. તો એ કે છે ગુરુ અધ્યાત્મની અંદર કહ્યું છે 41 છે. વિજ્ઞાનની અંદર એક શબ્દ પ્રયોગ આવે છે કે જે પદાર્થ કઈ કરતો નથી પણ એનું હોવું જરૂરી છે પરિણમન થવા માટે. ઉદ્દીપક, એને શબ્દ પ્રયોગ વાપર્યો છે ઉદ્દીપક. એ ઉદ્દીપક એવો છે કે એની હાજરીથી બે પદાર્થ વચ્ચેની જે ક્રિયા થવી જોઈએ એ થઈ શકે છે, ઉદ્દીપક છે, એવો કેટેલિસ્ટ છે ગુરુ. એ આ જીવ અને એની જે સિદ્ધત્વ છે એની વચ્ચે આ પ્રક્રિયા કરાવનાર છે, એ મેન્ટોર છે. આજકાલ પોલિટિક્સની અંદર કે ગણા મેન્ટોર, એટલે એનો નિયંતા, એને બરાબર કાબુમાં રાખે, એ કેમ જ ચાલે પૂછીને પાણી પીવાય, એમ ગુરુ પણ શિષ્ય માટે નિયંતક છે. અરે શિષ્યના શ્વાસો શ્વાસ સિવાય બીજું કઈ ગુરુની આજ્ઞા વિના થાય નહીં, મેન્ટોર છે. ગુરુ વિઝનરી છે, જે આપણને નરી આંખે દેખાતું નથી એ ગુરુની જ્ઞાન ચક્ષુથી દેખાય છે, એવો વિઝનરી દ્રષ્ટા છે. એટલે એને આપણે ત્યાં આર્ય સંસ્કૃતિમાં કહ્યું ઋષિ. ગુરુ છે એ ઋષિ છે, ઓવરસીયર, જે દેખે છે નહીં, જે પરનું દેખે છે, હુ સીઝ બિયોન્ડ ધ થિંગ્સ, આવો ઓવરસીયર છે. ગુરુ અવેકનર છે. મહર્ષિએ કહ્યું કે હી ડઝ નોટ કમ ટુ ટીચ અસ, હી કમ્સ ટુ અવેકન અસ, આપણને જાગૃત કરવા આવે છે. ક્યાં શીખડાવવા નથી આવતા, નિશાળો માસ્તર નથી, ટ્યુશન રાખ્યું છે ગણિતનું, દસમામાં માર્ક આવે, કોઈ ટ્યુશન બ્યુશનની જરૂર નથી, હું આના પાઠ કરીશ ને આના પાઠ, આ શાસ્ત્રને આના ભેદને ભાંગાને કાંઈ વળશે નહીં, બ્લેકબોર્ડ લઈને મેંડો હશે ચોક લઈને કે આની પ્રકૃતિ કેટલી, કે એ બધું કહીને પહેલો નંબર આવશે. અને એમ કે પહેલો નંબર આવ્યો, પણ પછી રાગદ્વેષ અલ્પ થાય ખરા? એ અવેકનર છે, હી ડઝ નોટ ટીચ, હી અવેકન્સ અસ, આપણને જાગૃત કરે છે પોતાના સ્વરૂપ પ્રત્યે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આમાં કોણ આપણને જાગૃતિ આપે, આ દિશામાં કોણ લઈ જાય. ગુરુ ઇઝ ધેર ટુ અવેકન અસ, ગુરુ ઇઝ ધેર ટુ એનલાઇટન અસ, આપણને પ્રકાશિત કરે છે. અંદર રહેલી આત્મજ્યોતિ, આ તો સ્વયં જ્યોતિ છે, આમાં કોઈએ દિવેલ પૂરવાનું નથી, કોઈએ વાટ મૂકવાની નથી, અને કોઈએ માચીસ પણ લાવવાની, માત્ર ગુરુની હાજરીથી, ગુરુની ઉપાસનાથી. આ ઉપાસનાનો મંત્ર છે, દેવ અને ગુરુની ઉપાસના કરવાથી અંદર રહેલું જે પોતાનું શુદ્ધ ચૈતન્ય છે એ આવરણ રહિત બને છે, એ તિરોહિત છે, એ તિરોહિતમાંથી આવિર્ભાવ એનો થાય છે. આ દેવ ગુરુ છે, પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. આ ઉપાસના મંત્ર છે કે દેવ ગુરુની સાચી, સાચા દેવ અને સાચા ગુરુની ઉપાસના, એનાથી સાચો ધર્મ અચરાય છે, અને એ ધર્મથી જીવ પોતે પોતાના પૂર્ણ ચૈતન્ય સ્વરૂપને પામે છે. એ ગુરુ તો નિવૃત્તિમાં પ્રવૃત્ત છે અને પ્રવૃત્તિમાં નિવૃત્ત છે. આવું ગુરુ અજ્ઞાના તિમિર અંધાનામ જ્ઞાનાંજન સલાહ કયા, એવું ગુરુનું સ્વરૂપ છે. આ ગુરુને આપણે ત્યાં કૃપાળુ દેવે 757 ની અંદર જે મોક્ષ સિદ્ધાંત નામનો જે પાઠ લખ્યો છે એની અંદર મૂક્યું છે કે હિંસા રહીએ ધમ્મે, 18 દોષ વિવજ્જીએ દેવે, નિગંથો પયવણે સદહણમ હોય સંમતમ. સમ્યક દર્શન કોને કહેવાય છે? તો આગમકારો એ લખ્યું છે આપ્ત પુરુષની વાણીમાં કે ભાઈ, હિંસા વિનાનો ધર્મ, 18 દોષ રહિત, જેને અમે સંકિત કહીએ છીએ, આવું ગુરુનું તત્વ, આવું દેવનું તત્વ, એક જ તત્વ, તત્વ એક જ પણ પંચ પરમેશ્વરના રૂપમાં, એમાં દેવ પણ આવી જાય, ગુરુ પણ આવી જાય, અને પાંચે મળીને પરમ ગુરુ, તારતમ્યતા એ શરૂ થાય એનું. આવો જબરજસ્ત મંત્ર, ઉપાસના મંત્ર છે, જુદી જુદી પ્રકારની અભિધા વિચારી શકાય, અને તે અનંત આયામો છે આના, જેટલા વિચાર કરી શકીએ એટલો નવો નવો પ્રકાશ પડી શકે એમ છે. પણ આપણે તો આને ઉપાસના મંત્ર ગણીને, કે મારે ઉપાસના કરવી છે સાચા દેવ અને સાચા ગુરુની. અપને સાહિબ કો પહેચાનો, સો જસ લીલા પાડે, જે ગમે તે પ્રકારના ગમે તેને સાંભળે, પણ જે પોતાનો સાચો સાહેબ મેળવી લે એ પોતાનું સ્વરૂપને પ્રાપ્ત કરી શકશે. એવું આ જૈન દર્શનની અંદર, એ દેવ અને ગુરુ સાચા હોય તો ધર્મ સાચો આવશે. અને દેવ ગુરુને શોધવા માટે શું શું કરવું એના કોઈ ક્રાઇટેરિયાની બદલે તૈયાર એવો 14 પૂર્વના સારરૂપ પંચ પરમેશ્વરી મંત્ર આપ્યો. કોઈ વ્યક્તિ અંદર સમાવિષ્ટ થતી નથી, પણ પદ સમાવિષ્ટ થાય છે, તત્વ સમાવિષ્ટ થાય છે. આપણે તત્વના આરાધક છીએ, તત્વનું અવધારણ કરાવે તે ગુરુ, અને આમાંના ગુરુની કોઈ પણ કક્ષા હશે એ આપણા જીવને માટે મંગલનું કારણ છે, કલ્યાણનું કારણ છે. એ પંચ પરમેશ્વરીમાં કીધું છે કે સર્વ પાવ પણાસણો, આ મંત્રનું મહાનતા બતાવી છે કે ભાઈ, તું એની ઉપાસના કરીશ તો તારા બધા પાપ નાશ પામશે. આમાં અનંતકાળનું અજ્ઞાન આવી ગયું, તારા પાપ નાશ પામશે, કેમ કે કર્મ બંધાયું છે પાપ રૂપે, અને તને દુઃખ ત્યારે થશે જ્યારે કર્મ ઉદયમાં પાપ આવે છે, માટે દુઃખ થાય છે, તો તારા પાપ નાશ પામશે. અને મંગલાણમ ચ સવ્યસિમ, પરમમ હવઈ મંગલમ. બધા જ મંગલની અંદર તું જીવનને સુખી કરવા માટે આ મંગળ તે મંગળ આમ કરીએ તેમ કરીએ, ઘી શકર સબ છોડ દે. આ એક નવકારમ અત અંચ પરમેશ્ઠી આ પરમ ગુરુ જે છે, બસ આપણે શિષ્ય છીએ, જિજ્ઞાસુ શિષ્ય છીએ, સત જિજ્ઞાસુ છીએ. પરમ કૃપાળુ દેવે મુનિશ્રીને પેલો પત્ર લખ્યો 172, એમાં લખ્યું સત જિજ્ઞાસુ. સત જિજ્ઞાસુ થઈએ આ પ્રારંભની ભૂમિકા છે. અને સત જિજ્ઞાસુ એ ગુરુની શોધ કરે, સત્પુરુષની શોધ કરે. અને સત્પુરુષની શોધમાં સાચા દેવ એટલે જે પૂર્ણતાને પામ્યા છે જે તત્વની અંદર, અને છદ્મસ્ત અવસ્થાવાળા એ માર્ગના સાધકો, એટલે સાધકથી સિદ્ધ અવસ્થા એ પંચ પરમેશ્વરની અંદર આ પાંચ ગુરુપદની અભિધા છે. અને એને મંત્રની અંદર પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, નિર્ગ્રંથતા કહેતા આખું સાધકની અવસ્થા એક જ શબ્દની અંદર આવી જાય છે. અને સર્વજ્ઞતા કહેતા જે સિદ્ધ દેવ પરમાત્મા પૂર્ણ સ્વરૂપ છે એનું આવી જાય, જે સર્વજ્ઞ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અજ્ઞાનનો એક પણ અંશ નથી, નિરાવરણ જ્ઞાન થયું છે, પરિપૂર્ણ જ્ઞાન થયું છે, કેવળ જ્ઞાન થયું છે, સૂર્ય પૂર્ણ રૂપે પ્રકાશી ગયો છે, બસ આ દેવનું સ્વરૂપ છે. અને અહીંયા ગ્રંથિઓ જેને છોડી દીધી છે, છોડતો જાય છે, જેવી છૂટશે એટલે સિદ્ધ આ એને સર્વજ્ઞતા પ્રગટશે. આવી પ્રકારની બે જ અવસ્થા છે, નિર્ગ્રંથ અને સર્વજ્ઞ. સર્વજ્ઞનો બીજો શબ્દ વિતરાગતા વિના સર્વજ્ઞતા ન થાય, અને નિર્ગ્રંથતાથી જ વિતરાગતા સંભવે, એટલે વિતરાગતા એ વચ્ચેનો શબ્દ છે. જેમ જેમ નિર્ગ્રંથતા વધે તેમ તેમ વિતરાગતા વૃદ્ધિ થાય, અને વિતરાગતા પૂર્ણ થાય એટલે સર્વજ્ઞતા. કૃપાળુ દેવે લખ્યું કે જે સમયે રાગ દ્વેષની ગ્રંથિઓ છૂટે તેને બીજે સમયે જ કેવળ જ્ઞાન, બીજે સમયે જ, એમાં કઈ કોઈ અંતર છે જ નહીં. આ વાતની આ અભિધાને પકડીને આ ઉપાસના મંત્રની ઉપાસના આપણા જીવનની અંદર ઉત્તરોત્તર વૃદ્ધિમાન થાય. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. ઓમ.